યહોવાનો કોષ ફિલિસ્તીઓના દેશમાં 7 મહિના રહ્યો અને ફિલિસ્તીઓ યાજકોને તથા શકુન જોનારાઓને બોલાવીને પૂછ્યું કે અમે યહોવાના કોષનું શું કરીએ અને તેને તેની જગ્યાએ કેવી રીતે મોકલીએ તે અમને કહો. તેઓએ કહ્યું, જો તમે ઇસરાયલના દેવનો કોષ પાછો મોકલો તો તે ખાલી મોકલશો, માં પણ તેની સાથે ગમે તેમ કરીને તમે દોષાર્થા પણ મોકલજો. જયારે તમે સાજા થશો અને તમારા પરથી તેના હાથનું નિવારણ કેમ થતું નથી એનું કારણ તમને સમજાશે. ત્યારે તેઓએ કહ્યું, અમે તેને કેવું દોષાર્થા પણ મોકલીએ. તેઓએ કહ્યું, ફિલિસ્તીઓના સરદારોની સંખ્યા પ્રમાણે સોનાની 5 ગાંઠો અને સોનાના 5 ઉંદરો, કેમ કે તમે તમો સર્વને તથા તમારા સરદારોને એક જ જાતનો રોગ થયો છે, માટે તમે તમારી ગાંઠોની પ્રતિમા બનાવો અને તમારા જે ઉંદરો દેશમાં રંજાડ કરે છે તેઓની પણ પ્રતિમા બનાવો અને ઇસરાયલના દેવને મહિમા આપો. બધા તમારા પરથી, તમારા દેવો પરથી ને તમારા દેશ પરથી તે પોતાનો હાથ હલકો કરશે. તો જેમ મિસરીઓએ તથા ફારૂને પોતાના અંતઃકરણ કઠણ કર્યા તેમ તમે તમારા અંતઃકરણો કેમ કઠણ કરો છો. તેણે તેઓ મધ્ય અદભુત કૃત્યો કર્યા. ત્યાર પછી તેઓ ઇઝરાયલી લોકોને જવા દીધા ને તેઓ ગયા. શું એમ ન બન્યું? તો હવે એક નવું ગાડું તૈયાર કરો ને જીવોના પર કદી ઝૂંસરી મુકાય ન હોય એવી 2 દૂજણી ગાયો લો. તે ગાયોને ગાડે જોડો ને તેઓના વાછરડા તેઓની પાસેથી કેર લાવો. પછી યહોવાનો કોષ લઈને તે ગાડા ઉપર મૂકો અને જે સોનાના દાગીના તથા દોષાર્થાપણ તરીકે તેની પ્રત્યે મોકલો છો તેઓને તેની બાજુએ એક દાબડામાં મૂકો અને તેને જવા દો કે તે જાય. અને જો તે પોતાની સીમને માર્ગે થઈને બેથ શેમેથ તરફ જાય તો તે જ આપણા પર આ મોટી આફત લાવ્યો છે. પણ જો તે તરફ તે ન જાય તો આપણે જાણીશું કે આપણને મારનાર તે તેનો હાથ નથી પણ દેવયોગે એ આપણા પર આવી પડ્યું હતું. તે માણસોએ તેમ કર્યું. એટલે તેઓએ 2 દૂજણી ગાયો લઈને ગાડી જોડી ને તેઓના વાછરડાને ઘરમાં બંધ કરી રાખ્યા. તેઓ યહોવાનો કોષ અને સોનાના ઉંદરો તથા ગાંઠોની પ્રતિમા વાળો દાબડો ગાડામાં મૂક્યા અને ગાયોએ સીધો બેથ શેમેથનો રસ્તો પકડ્યો. રાજમાર્ગે ચાલતી ચાલતી તેઓ બરાડતી હતી ને જમણે કે ડાબે ગમ વળી જ નહીં અને ફિલિસ્તીઓના સરદારો તેઓની પાછળ બેથ શેમેથની સીમ સુધી ગયા. એ વખતે બેથ શેમેથના માણસો નીચાણમાં ઘઉં કાપતા હતા. તેઓએ આંખો ઊંચી કરીને કોષ દીઠો ને તે જોઈને તેઓ આનંદ પામ્યા. તે ગાડું યહોશુઆ બેથ શેમેથીના ખેતરમાં આવ્યું ને ત્યાં થોભ્યું. તે ઠેકાણે એક મોટો પથ્થર હતો અને તેઓએ ગાડામાં લાકડા ચીરીને યહોવાની આગળ તે ગાયોનું દહનાર પણ કર્યું. પછી લેવીઓએ યહોવાનો કોષ તથા તેની સાથેના સોનાના દાગીના વાળો દાબડો ઉતારીને તે મોટા પથ્થર પર મૂક્યા અને બેથ શેમેથના માણસોએ તે જ દિવસે યહોવાને દહનાપણો તથા યજ્ઞો કર્યા અને ફિલિસ્તીઓના 5 સરદારો એ જોયા. પછી તે જ દિવસે એક્રોન પાછા ગયા. યહોવાને સારું દોષાર્થાપણ તરીકે સોનાની જે ગાંઠો ફિલિસ્તીઓએ મોકલી હતી તે આ પ્રમાણે આસ્દોદની, એક ગાઝાની, એક આશ્કલોનની, એક ગાથની ને એક એક્રોનની એક. વળી જે મોટા પથ્થર પર તેઓ યહોવાનો કોષ મૂક્યો હતો જે આજ સુધી યહોવાના બેથ શેમેથના ખેતરમાં છે, એ પથ્થર સુધી આવેલા ફિલિસ્તીઓના સર્વ નગરો એટલે કોટવાળા નગરો તથા સીમના ગામડા જે એ 5 સરદારોના હતા તે નગરોની સંખ્યા મુજબ સોનાના ઉંદરો હતા અને બેથ શેમેથના માણસોએ યહોવાના કોષમાં જોયું. તેથી તેણે તે લોકોમાંના 50,070ને માર્યા. આથી લોકોએ વિલાપ કર્યો કેમ કે યહોવાએ તેમને મારીને મોટો ઘા વાળ્યો હતો. ત્યારે બેથ શેમેથના માણસોએ કહ્યું કે યહોવા એટલે આ પવિત્ર દેવ આપણા દેવ આગળ કોણ ઊભું રહી શકે અને અમારી પાસેથી બીજા કોને ત્યાં તે જાય. અને તેઓએ કિરિયાત યારીમના લોકો પાસે ખેપિયા મોકલીને કહ્યું કે ફિલિસ્તીઓ યહોવાનો કોષ પાછો લાવ્યા છે, તમે નીચે ઉતરીને તમારે ત્યાં લઈ જાઓ. અને કિરિયાત યારીમના માણસો ત્યાં ગયા ને યહોવાનો કોષ લઈ જઈને પર્વત પર અભિનાદાબનું ઘર હતું તેમાં તેઓએ તે મૂક્યો ને તેના દીકરા એલાઝરને યહોવાના કોષની સંભાળ રાખવા અને પ્રતિષ્ઠિત કર્યો. અને એમ થયું કે જે દિવસથી કોષ કિરિયાત યારીમમાં રહ્યો ત્યારથી લાંબો કાળ વીતી ગયો એટલે 20 વર્ષ થઈ ગયા અને ઇઝરાયલના આખા ઘરનું વલણ યહોવા પ્રત્યે થયું. ત્યારે સમૂહેલે ઇઝરાયલના આખા ઘરને કહ્યું કે જો તમે તમારા પૂરા અંતઃકરણથી યહોવા તરફ ફરતા હો તો તમારામાંથી અન્ય દેવો તથા આસ્તારોતને કાઢી રાખો ને તમારા મન યહોવા તરફ વાળો ને કેવળ તેની ઉપાસના કરો કેમ કે તમને ફલિસ્તીનના હાથમાંથી છોડાવશે. ત્યારે ઇસરાયલ પુત્રો બાલિમ તથા અસ્તારોત ને કાઢી નાખીને કેવળ યહોવાની ઉપાસના કરવા લાગ્યા. પછી સમૂહે કહ્યું, સર્વ ઇસરાયલીઓને મિસ્પામાં એકઠા કરો, એટલે હું તમારે સારું યહોવાને વિનંતી કરીશ. અને તેઓ મિસ્પામાં એકઠા થયા ને તેઓએ પાણી કાઢીને યહોવાની આગળ રેડ્યું ને તે દિવસે ઉપવાસ કર્યો. ત્યાં કહ્યું કે અમે યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે. અને સમૂહે મિસ્પામાં ઇસરાયલ પુત્રોનો ન્યાય કર્યો. ફલિસ્તીઓએ સાંભળ્યું કે ઇસરાયલ પુત્રો મિસ્પામાં એકઠા થયા છે, ત્યારે ફલિસ્તીઓના સરદારોએ ઇસરાયલીઓ પર ચઢાઈ કરી. અને ઇસરાયલ પુત્રોએ સાંભળ્યું ત્યારે તેઓ ફલિસ્તીઓથી દીધા. અને ઇસરાયલ પુત્રોએ સમૂહે કહ્યું કે આપણા દેવ યહોવાની આગળ અમારે માટે વિનંતી કરવાનું પડતું ન મૂક કે તે અમને ફલિસ્તીઓના હાથમાંથી છોડાવે. અને સમૂહે એક ધાણું હલવાન લઈને તેનું સકળ ધનાત પણ યહોવાને કર્યું. અને તેણે ઇસરાયલીઓને સારું યહોવાને વિનંતી કરી અને યહોવાએ તેને ઉત્તર આપ્યો. સમૂહેલ ધનાત પણ કરતો હતો એટલામાં ફલિસ્તીઓ ઇસરાયલની સાથે લડાઈ કરવાને પાસા આવ્યા. અને તે દિવસે યહોવાએ ફલિસ્તીઓ પર મોટા ધડાકા સાથે ગર્જના કરીને તેઓનો પરાજય કર્યો. તો ઇસરાયલીઓ સામે માર્યા ગયા અને ઇસરાયલના માણસો મિસ્પામાંથી નીકળીને ફલિસ્તીઓની પાછળ પડીને બેતકારની તળેટીએ પહોંચતા સુધી તેઓને મારતા ગયા. ત્યારે સમૂહેલ એક પથ્થર લઈને મિસ્પા તથા શહેરની વચ્ચે તે ઉભો કર્યો અને તેનું નામ એબેન એઝર પાડીને કહ્યું કે અત્યાર સુધી યહોવાએ આપણને સહાય કરી છે. એમ ફલિસ્તીઓ પરાજિત થયા અને તેઓ ઇસરાયલની સીમમાં ફરી આવ્યા નહીં. સમૂહેલના સર્વ દિવસોમાં યહોવાનો હાથ ફલિસ્તીઓની વિરુદ્ધ હતો. એક્રોન થી છેટ ગાત સુધી જે નગરો ફલિસ્તીઓ ઇસરાયલ પાસેથી લઈ લીધા હતા તે ઇસરાયલના હાથમાં પાછા આવ્યા અને તેઓની સરહદ ઇસરાયલે ફલિસ્તીઓના હાથમાંથી છોડાવી અને ઇસરાયલીઓ તથા અમોરીઓની વચ્ચે સલાહ હતી. સમૂહેલે પોતાના જીવનના સર્વ દિવસો પર ઇસરાયલનો ન્યાય કર્યો. તે વર્ષો વર્ષ અનુક્રમે બેથેલ, ગિલ્લાલ તથા મિસ્પામાં જતો હતો અને તે સગડે ઠેકાણે ઇસરાયલનો ન્યાય કરતો હતો અને રામામાં તે પાછો આવતો હતો, કેમ કે ત્યાં તેનું ઘર હતું. ત્યાં તે ઇસરાયલનો ન્યાય કરતો હતો અને ત્યાં તેણે યહોવાના સરુ એક વેદી બાંધી. સમૂહ વૃદ્ધ થયો ત્યાં એમ થયું કે તેણે પોતાના દીકરાઓને ઇસરાયલ પર ન્યાયાધીશ ઠરાવ્યા અને તેના જ્યેષ્ઠ દીકરાનું નામ યુએલ હતું અને બીજાનું નામ અભિયા હતું. તેઓ બેર્શેબામાં ન્યાયાધીશ હતા અને તેના દીકરા તેના માર્ગોમાં ચાલ્યા નહીં પણ દ્રવ્યલોક તરફ પટકી ગયા ને તેઓએ લાંચ લઈને ન્યાયને ઊંધો વાળ્યો. આથી ઇસરાયલના સર્વ વડીલો એકઠા થઈને રામામાં સમૂહેલની પાસે આવ્યા. તેઓએ તેને કહ્યું, જો તું હવે વૃદ્ધ થયો છે ને તારા દીકરા તારા માર્ગોમાં ચાલતા નથી માટે બીજી સર્વ પ્રજાઓની પાસે અમારો ન્યાય કરવા સારું અમને રાજા ઠરાવી આપ, પણ અમારો ન્યાય કરવા સારું અમને રાજા આપ, એમ તેઓએ કહ્યું. ત્યારે તે વાતથી સમૂહેલને માથું લાગ્યું. પછી સમૂહેલે યહોવાની પ્રાર્થના કરી અને યહોવાએ સમૂહેલને કહ્યું, લોકો તને જે કહે છે તે સર્વમાં તું તેઓનું કહેવું સાંભળ, કેમ કે તેઓ તને નકાર્યો નથી પણ હું તેઓ પર રાજ ન કરું માટે મને નકાર્યો છે. હું તેઓને મિસરમાંથી કાઢી લાવ્યો. તે દિવસથી તે આજ સુધી જે સર્વ કામ તેઓએ કર્યા છે એટલે મને તજી કે તેઓએ અન્ય દેવોની ઉપાસના કરી છે તે જ પ્રમાણે તેઓ તારી સાથે પણ વર્તે છે. તો હવે તેઓનું કહેવું સાંભળ, તથાપિ ગંભીર રીતે તેઓની આગળ વાંધો કાઢજે અને તેઓ પર કેવા પ્રકારનો રાજા ચલાવશે તે તમને કઈ બતાવજે. પછી સમૂહેલે જે લોકો રાજા માંગતા હતા તેઓને યહોવાના સર્વ વચનો કહી સંભળાવ્યા. વળી તેણે કહ્યું કે જે રાજા તમારા ઉપર રાજ કરશે તે આવો થશે, તે તમારા પુત્રોને પકડીને તેઓને પોતાના રથોને સારું ને પોતાના સવારો તરીકે રાખશે અને તેઓ તેના રથની આગળ દોડશે. તે પોતાને માટે તેઓને હજાર હજાર ઉપર સરદારો ને પચાસ પચાસ ઉપર સરદારો બનાવશે. તે કેટલાકને પોતાના ખેતરો ખેડવા, કાપણી કરવા તથા યુદ્ધના શસ્ત્રો ને પોતાના રથોનો સામાન બનાવવા લગાડશે ને તમારી દીકરીઓને પકડીને તેમને કંદોયણો, રસોયણો અને ભઠિયારણો બનાવશે. વળી તે તમારા ખેતરો, તમારી દ્રાક્ષવાડીઓ ને તમારી જૈતવાડીઓમાંથી જે જે ઉત્તમ હશે તે લઈને પોતાના ચાકરોને આપશે. વળી તે તમારો અનાજનો ને તમારી દ્રાક્ષવાડીઓનો દસમો ભાગ લઈને પોતાના કારભારીઓને તથા પોતાના ચાકરોને આપશે. તે તમારા દાસોને, તમારી દાસીઓને ને તમારા ઉત્તમ જુવાનોને, તમારા ગધેડાને પકડીને પોતાને કામે લગાડશે. તે તમારા ઘેટાનો દશાંશ લેશે અને તમે તેના દાસ થશો અને તમારા પસંદ કરેલા રાજાને કારણે તે દિવસે તમે પુકાર કરશો પણ યહોવા તે દિવસે તમને ઉત્તર આપશે નહીં. એમ છતાં લોકોએ સમૂહેલની વાણી સાંભળવાની ના પાડી. તેઓએ કહ્યું કે ના ના, અમારે તો અમારા પર રાજા જોઈએ જ, તેથી અમે પણ બીજી સર્વ પ્રજાઓના જેવા થઈએ. એટલે અમારો રાજા અમારો ન્યાય કરે, અમારી આગળ ચાલે ને અમારી લડાઈઓ લડે. અને સમૂહ લોકોના સર્વ શબ્દો સાંભળ્યા ને તેને તે યહોવાના કાનમાં કહી સંભળાવ્યા. ત્યારે યહોવાએ સમૂહને કહ્યું કે તેઓની વાણી સાંભળ ને તેઓને સારું રાજા ઠરાવ્યા. પછી સમૂહે ઇસ્રાયલી માણસોને કહ્યું, તમે પ્રત્યેક પોતપોતાના નગરમાં જાઓ. હવે બિન્યામીન કુળનો એક માણસ હતો, તેનું નામ કિશ હતું. તે સુરવીર માણસ બિન્યામીન કુળના અફિયાના દીકરા, બથુરામના દીકરા, સરોળના દીકરા બૈયલનો અભિયલનો દીકરો હતો. તેને સાઉલ નામનો એક પુત્ર હતો. તે જુવાન અને સુંદર પુરુષ હતો. ઇસ્રાયલ પુત્રોમાં તેના કરતા વધારે સુંદર કોઈ નહોતો. તેના ખભાની ઉપરનો ભાગ સર્વ લોકોથી તરતો હતો અને સાઉલના બાપના કિશના ગધેડા ખોવાઈ ગયા હતા. તેથી કિશે પોતાના દીકરા સાઉલને કહ્યું, હવે તારી સાથે આપણો એક ચાકર લઈને તું નીકળ ને જઈને ગધેડાની શોધ કર. પછી તેણે એફ્રાઈમનો પહાડી મુલક ઓળંગ્યો તેમજ સાલિસા દેશ ઓળંગ્યો, પણ તેઓને તે જડ્યા નહીં. પછી તેઓએ સાલિમ દેશ ઓળંગ્યો, પણ તે ત્યાં નહોતા. પછી તેણે બિન્યામીનનો દેશ ઓળંગ્યો, પણ તેઓને તે જડ્યા નહીં. પછી તેઓ સૂફ દેશમાં આવ્યા. ત્યારે સાઉલે પોતાની સાથે પોતાનો જે ચાકર હતો તેને કહ્યું, ચાલ આપણે પાછા જઈએ, રચાઈને મારો બાપ ગધેડાની કાળજી છોડી દઈને આપણી ચિંતા કરવા લાગશે. તેણે તેને કહ્યું, હવે જો ને આ નગરમાં દેવનો એક ભક્ત રહે છે, તે પ્રતિષ્ઠિત માણસ છે, તે જે કહે છે તે સર્વ ખચિત ખરું પડે છે, તો આપણે ત્યાં જઈએ, કદાચ આપણે કયો માર્ગ ચાલવું માર્ગે જવું તે આપણને કઈ બતાવશે. ત્યારે સાઉલે પોતાના ચાકરને કહ્યું, પણ જો આપણે જઈએ તો તે માણસને ભેટ આપવા આપણે શું લઈ જઈએ, કેમ કે આપણા પાત્રોમાં રોટલી તો થઈ રહી છે ને દેવભક્તને ભેટ આપવા સારું કઈ રહ્યું નથી, આપણી પાસે બીજું શું છે. તે ચાકરે સાઉલને પ્રત્યુત્તર આપ્યું કે જો મારી પાસે 5 એકર રૂપું છે તે હું ઈસોભક્તને આપીશ કે તે આપણને આપણો માર્ગ બતાવે. પૂર્વે ઇસ્રાયલમાં કોઈ દેવની સલાહ લેવાને જતો ત્યારે તે કહેતો કે ચાલો આપણે દ્રષ્ટા પાસે જઈએ, કેમ કે હમણાં જે પ્રભુ તો કહેવાય છે તે પૂર્વે દ્રષ્ટા કહેવાતો હતો. ત્યારે સાઉલે પોતાના ચાકરને કહ્યું, તે ઠીક કહ્યું, ચાલ આપણે જઈએ. ત્યારે જે નગરમાં તે ઈશ્વર ભક્ત હતો ત્યાં તેઓ ગયા. તેઓ નગરમાં જવા સારું ઘાટ પર ચડતા હતા, એટલામાં પાણી ભરવાને બહાર આવતી કન્યાઓ તેમને મળી. તેમને તેઓએ પૂછ્યું, શું દ્રષ્ટા અહીં છે? તેઓએ તેઓને ઉત્તર આપ્યો કે હા તે છે, જો તે તારી આગળ ગયો છે. હવે ઉતાવળ કરો, કેમ કે આજે તે નગરમાં આવ્યો છે, કારણ કે આજ ઉચ્ચ સ્થાને લોકો યજ્ઞ કરવાના છે. તમે નગરમાં પહેરશો કે તરત જ એક ઉચ્ચ સ્થાને તે જમવા જાય તે પહેલા તે તમને મળશે, કેમ કે તે આવીને યજ્ઞ ને આશીર્વાદ નહીં દે ત્યાં સુધી લોકો ખાશે નહીં. જેઓને નોતરવામાં આવ્યા છે તેઓ ત્યાર પછી જ ખાશે. તો હવે તમે ઉપર જાઓ, કેમ કે આ વખતે તે તમને મળશે. અને તેઓ ઉપર ચડીને નગરમાં ગયા. તેઓ નગરમાં પહેરતા હતા એટલામાં જુઓ સમૂહેલ ઉચ્ચ સ્થાને જતા તેઓને મળ્યો. હવે સાઉલના આવ્યાને એક દિવસ અગાઉ યહોવાએ સમૂહેલને જણાવ્યું હતું કે કાલે આશરે આ વેળાએ બિન્યામીનના દેશમાંથી એક માણસ હું તારી પાસે મોકલીશ. મારા ઇસ્રાયલ લોક પર સરદાર તરીકે તું તેનો અભિષેક કરજે. તે ફિલિસ્તીયોના હાથમાંથી મારા લોકને છોડાવશે, કેમ કે મારા લોકનો પુકાર મારી પાસે આવ્યો છે, માટે મેં તેમના પર રહેમ નજર કરી છે. સમૂહેલે સાઉલને જોયો ત્યારે યહોવાએ તેને કહ્યું, જો જે માણસ વિશે મેં તને કહ્યું હતું કે તે મારા લોક પર અધિકાર ચલાવશે તે આ છે. પછી સાઉલે સમૂહેલ પાસે દરવાજા આગળ જઈને કહ્યું, દ્રષ્ટાનું ઘર ક્યાં છે? એ કૃપા કરીને મને કહે. સમૂહેલે સાઉલને ઉત્તર આપ્યો, હું જ એ દ્રષ્ટા છું, મારી આગળ ઉચ્ચ સ્થાને ચડી જાઓ, કેમ કે આજે મારી સાથે તમારે જમવાનું છે અને આવતીકાલે હું તને જવા દઈશ. તારા હૃદયમાં જે છે તે સર્વ હું તને કહી દેખાડીશ. અને 3 દિવસ પછી તારા જે ગધેડા ખોવાઈ ગયા હતા તેની ચિંતા કરીશ માં, કેમ કે તે મળ્યા છે. અને ઇસ્રાયલની સગડી આશા કોના પર છે? શું તારા પર ને તારા બાપના ઘરમાંના સર્વ પર નથી? સાઉલે ઉત્તર આપ્યો, શું હું ઇસ્રાયલના કુળમાંથી સૌથી નાના એટલે બિન્યામીનના કુળનો નથી? વળી મારું કુટુંબ બિન્યામીન કુળના કુટુંબોમાં સૌથી નાનું નથી? તો તું મારી સાથે આવી રીતે વાત કેમ કરે છે? પછી સમૂહેલે સાઉલ તથા તેના ચાકરને દિવાનખાનામાં લઈ ગયો ને જેમને નોતરેલા હતા તેઓમાં તેઓને સૌથી અગ્રસ્થાને બેસાડ્યા. તેઓ આશરે 30 જણા હતા. અને સમૂહેલે રસોઈયાને કહ્યું કે જે વિભાગ મેં તને આપ્યો હતો, જે વિશે મેં તને કહ્યું હતું કે તે તારી પાસે રાખીને મૂકજે તે લાવ. રસોઈયાએ જામ તથા તેના પર માંસ સુદ્ધા લઈને સાઉલ આગળ મૂક્યો. સમૂહેલે કહ્યું, જો મેં જે રાખી મૂકેલી છે તે તારી આગળ મૂકીને ખા, કેમ કે મેં લોકોને નોતર્યા છે એમ કહીને ઠરાવેલા અવસરને સારું અવસર ને માટે તારે સારું જે રાખી મૂકેલું છે એમ તે દિવસે સાઉલ સમુએલ ની સાથે જમ્યો. તે ઉચ્ચ સ્થાને થી નીકળીને નગર માં આવ્યા ત્યારે ઘરના ધાબા પર તેઓ સાઉલ ને સારું પલંગ બિછાવ્યું અને તે સુઈ ગયો. તેઓ પરોઢી ઉઠ્યા અને સુમારે સૂર્યોદયને સમયે એમ થયું કે સમુએલે સાઉલ ને ઘરના ધાબા ઉપર હાંક મારી કે ઉઠ, હવે હું તને વિદાય કરું. સાઉલ ઉઠ્યો અને તે તથા સમુએલ બંને બહાર ચાલી નીકળ્યા. નગર ની બાગડ આગળ તેઓ ઉતરતા હતા ત્યારે સમુએલે સાઉલ ને કહ્યું કે ચાકર ને કહે કે તે આપણે આગળ ચાલ્યો જાય, અને તે ચાલ્યો ગયો. પણ તું હમણાં જરા ઉભો રહે કે હું તને દેવનું વચન કઈ સંભળાવ.
સમુએલ 10મો અધ્યાય. પછી સમુએલે તેલ ની કોપી લઈને તેમાંથી સાઉલ ના માથા પર તેલ રેડ્યો ને તેને ચુંબન કરીને કહ્યું કે શું યહોવાએ પોતાના વતન પર સરદાર થવા સારું તને અભિષેક કર્યો નથી? આજ મારી પાસેથી ગયા પછી બિન્યાબિનની સીમમાં સેલ્સા પાસે રાહિલની કબર આગળ તને 2 માસ મળશે. તેઓ તને કહેશે કે જે ગધેડાની શોધ કરવા તું ગયો હતો તે તો મળ્યા છે, અને જો તારો બાપ ગધેડાની કાળજી રાખવાનું છોડીને તમારા માટે ચિંતા કરતા કહેશે કે મારા દીકરા સંબંધી હું શું કરું, પછી તું ત્યાંથી આગળ ચાલતા તાબોરના વૃક્ષ આગળ આવશે. ત્યાં એક જણ બકરીના 3 બચ્ચા ઉંચકી જતો, એક જણ 3 રોટલી ઉંચકી જતો, ને એક જણ દ્રાક્ષની કુંડી ઉંચકી જતો, એવા 3 માણસો દેવની પાસેથી બેથેલમાં જતા તને મળશે. તેઓ તને પ્રણામ કરીને તને 2 રોટલી આપશે, તે તું તેઓના હાથમાંથી લેશે. ત્યાર પછી દેવનો પર્વત જ્યાં પલિસ્તીનનું થાણું છે ત્યાં તું આવશે, અને એમ થશે કે તું ત્યાં નગર પાસે પહોંચશે ત્યારે આગળ સીતા રફ વાંસળી ને વીણા વગરના રસ્તા પ્રબોધકોની એક મંડળી પૂછતાનેથી ઉતરતી તને સામે મળશે, અને તેઓ પ્રબોધ કરતા માલુમ પડશે. તે વખતે યહોવાના આત્મા પરાક્રમ સહિત તારા પર આવશે ને તેઓની સાથે તું પણ પ્રબોધ કરશે. એ તો બધાને જુદો માણસ થઈ જશે. જયારે હાથીનો તને મળે ત્યારે એમ થાય કે તારા પસંદ અનુસાર વર્તું, કેમ કે દેવ તારી સાથે છે. તું મારી અગાઉ ભીલકારમાં જજે અને જુઓ દહનિયા પણ તથા શાંતિના પણ કરવાને હું તારી પાસે આવીશ. હું તારી પાસે આવીને તારે શું કરવું તે તને બતાવું ત્યાં સુધી, એટલે 7 દિવસ સુધી તું જોગજે. અને એમ થયું કે સમુએલ પાસેથી જવાને તેને પીઠ ફેરવી કે તરત જ દેવે તને બીજું હૃદય આપ્યું, અને તે જ દિવસે તે સર્વચિનો પૂરા થયા. જયારે તેઓ પર્વત પાસે આવ્યા ત્યારે જુઓ પ્રબોધકની મંડળી તેને મળી, અને દેવનો આત્મા પરાક્રમ સહિત તેના પર આવ્યો ને તે તેઓની વચ્ચે પ્રબોધ કરવા લાગ્યો. અને એમ થયું કે જેઓ પ્રથમ તેને ઓળખતા હતા તે સગળા લોકોએ જોયું કે જુઓ તે તો પ્રબોધકની સાથે પ્રબોધ કરે છે. ત્યારે તેઓ એકમેકને પૂછ્યું કે કિસના દીકરાને આ શું થયું છે, શું સાઉલ પણ પ્રબોધકોમાં છે? અને તે જ જગાના એક રહેવાસીએ ઉત્તર આપ્યો, તેઓનો બાપ કોણ છે એ ઉપરથી એવી કહેવત ચાલી કે શું સાઉલ પણ પ્રબોધકોમાં છે? અને તે પ્રબોધ કરી રહ્યો ત્યાર પછી તે કુસ્તાને આવ્યો. સાઉલના કાકાએ તેને તથા તેના ચાકરને પૂછ્યું કે તમે ક્યાં ગયા હતા? તેણે કહ્યું કે ગધેડાની શોધ કરવા, અને તે ન મળ્યા એ જોઈને અમે સમુએલની પાસે ગયા હતા. સાઉલના કાકાએ કહ્યું, સમુએલે તમને શું કહ્યું એ કૃપા કરીને મને કહે. અને સાઉલે પોતાના કાકાને કહ્યું કે ગધેડા મળ્યા છે એમ તેણે અમને સ્પષ્ટ કહ્યું, પણ રાજ્યની જે વાત વિશે સમુએલ બોલ્યો હતો તે સંબંધે તેણે તેને કહ્યું નહીં. સમુએલે લોકોને બોલાવીને મિસ્પામાં યહોવાની આગળ ભેગા કર્યા, અને તેણે ઇસ્રાયલ પુત્રને કહ્યું, ઇસ્રાયલનો દેવ યહોવા આમ કહે છે કે હું મિસરમાંથી ઇસ્રાયલને કાઢી લાવ્યો ને મિસરના હાથમાંથી તમારા પર જુલમ કરનારા સર્વ રાજ્યોના હાથમાંથી મેં તમને છોડાવ્યા, પણ તમારો દેવ જે પોતે તમારી સર્વ વિપત્તિઓમાંથી તથા તમારા સંકટોમાંથી તમને છોડાવે છે તેને આજે તમે નકાર્યો છે, ને તમે તેને કહ્યું કે અમારા ઉપર તો રાજા ઠરાવ્યા, તો હવે તમારા કુળો પ્રમાણે ને તમારા હજારો પ્રમાણે યહોવાની આગળ હાજર થાવ. એમ સમુએલ ઇસ્રાયલના સ્ત્રોકરોને નજીક લાવ્યો ત્યારે બિન્યાબિનનું કુળ માન્ય થયું. પછી બિન્યાબિનના કુળને તેઓના કુટુંબવાર તે નજીક લાવ્યો ત્યારે માદરી નું કુટુંબ માન્ય થયું, પછી પીસ નો દીકરો સાઉલ માન્ય થયો, પણ તેઓ તેને શોધ્યો ત્યારે તે મળ્યો નહીં. માટે તેઓ યવાને પૂછ્યું કે તે માણસ હજી આવ્યો છે કે નહીં. ત્યારે યવાએ ઉત્તર આપ્યો કે જુઓ, તે સામાનમાં સંતાયેલો છે. તેઓ દોડતા ગયા ને તેને ત્યાંથી લઈ આવ્યા, અને જયારે લોકોમાં તે ઉભો રહ્યો ત્યારે તેના ખભાની ઉપરનો ભાગ સર્વ લોકો કરતા ડરતો હતો. સમૂહે સર્વ લોકોને કહ્યું કે યહોવા જેને પસંદ કર્યો છે તેને તમે જુઓ છો, તેના જેવો સર્વ લોકોમાં બીજો કોઈ નથી. ત્યારે સર્વ લોકોએ પોકાર કરીને કહ્યું કે રાજા ઘણો જીવો. પછી સમૂહે લોકોને રાજનીતિ કઈ સંભળાવી ને તે પુસ્તકમાં લખીને યહોવાની આગળ તે રાખી મૂક્યું. પછી સમૂહે સર્વ લોકોને પોતપોતાની ઘેર વિદાય કર્યા. સાઉલ પણ પોતાને ઘેર ગિબામાં ગયો, ને જે સર્વીરોના મન પર દેવી અસર કરી હતી તેઓ પણ તેની સાથે ગયા. પણ કેટલાય બલિયલ પુત્રો કહ્યું, આ તે અમારો સો બચાવ કરશે, અને તેઓ તેને તુચ્છ ગણ્યો, ને તેની પાસે કઈ ભેટ આણી નહીં તો પણ તે શાંત રહ્યો. ઈશ્વર પિતા તને વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.